તારીખ 4/11/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 212 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 171.
અત્યારે સિદ્ધ છો, સિદ્ધ ક્યાં રહીએ? સિદ્ધ ક્યાં રહીએ? સિદ્ધ તો સિદ્ધાલયમાં જ રહે. સિદ્ધ ક્યાં બીજે રહેતા? મેં તો અભી સિદ્ધ હું. 13વાં ગુણ સ્થાન હોગા અવશ્ય, 14વાં ગુણ સ્થાન હોગા, વો 12મેં ઓર ફિર સિદ્ધાલય મેં જાના હોગા, લેકિન વો બાત તો બહાર કી હૈ, વો તો જબ હોગા તબ હોગા. મેં તો અભી સિદ્ધાલય મેં હું. આમ પોતાનું સિદ્ધ પદ જોતા પોતાનું સિદ્ધાલયમાં પોતે બિરાજમાન છે. પોતે પોતાનું જિનાલય કે છે ને, જિનાલય હિમાલય આલય શબ્દ નિવાસ સ્થાનમાં લાગેલા છે. અહીંયા લાયક જીવને એની અંદરની લાયકાતને પ્રેરણા અને પ્રોત્સાહન મળે એટલે એમ કહ્યું છે કે તું લોકાગ્રહ વિચારનારો છું. ભાઈ તું તો લોકાગ્રહ વિચારનારો છું ને, લૌકિક જનોનો સંગ કરીશ તો તારી પરિણતિ પલટી જવાનું કારણ થશે. તારે લોકાગ્રહ જવાનું છે, એ તારું ધ્યેય છે, એ તારો આદર્શ છે. અને અત્યારે તું લૌકિક જનોનો સંગ કર્યા કરીશ, અવગુણીનો સંગ કરીશ તો તને પણ તારી રૂચિમાં ફેર પડી ગયો હોવાને લીધે તારી પરિણતિ પલટી જશે. એટલે કે તારી પરિણતિ છે એ નીચેના સ્તરમાં આવી જશે. પલટીનો અર્થ નીચે જશે એમ નહીં, બે રીતે પલટે છે, પલટીને ઉપર જાય, પલટીને નીચે જાય. પરિણતિ તો સ્વયં પલટતી ચીજ છે, અહીંયા પલટીને પલટી જશે એનો અર્થ કે પલટી જવાનું કારણ થશે, એ કારણ થશે કે નિમિત્ત થશે, એટલે તને નીચે જવાનું કારણ થશે. આખો દિવસ આત્માનો પરિચય રાખો. પહેલી વાત આવી ગઈ કે એક સતલક્ષણ આત્માનો જ પરિચય રાખો.
બરાબર
એમ કહ્યું કે મંદિરમાં આવતા રે જ આ વાત છે, પછી નહીં. આખો દિવસની બી વાત છે, નિરંતર પરિચય રાખવાની વાત છે. પહેલા વાત કરી છે શું કરવું, એ તો પહેલા વાત કરી છે. આના ઉપરથી એક સિદ્ધાંત છે કે કોઈ પણ જીવ આગળ વધવા ચાહે છે તો જે પોતાથી આગળ છે એનો પરિચય રાખે તો એને આગળ વધવાનું 12માં કારણ મળે છે, નિમિત્ત મળે છે. કોઈ જીવ પાછળ જાય છે તો પાછળ એનાથી જે નીચેના સ્તર છે એનો સંગ કરવા જતા એના પરિણામ નીચેના સ્તરના થઈ જાય છે. એટલે બાહ્ય સંગની અંદર પણ લૌકિકજનોનો, લૌકિકજનો એટલે જેને રંગ રાગ છે, બહારના પાંચ ઇન્દ્રિયના વિષયોનો રસ છે, એમાં જેને ખૂબ ઉત્સાહ છે, એનો જેને મહિમા છે, એની રુચિ છે, મોટ શોખ છે માણસને, તો એના પરિચયમાં રહેનારને એવી પરિણતિ થતા વાર લાગતી નથી. વૈરાગ્યનો પરિચય કરે તો એને વૈરાગ્યનો એ નિમિત્ત બને છે, રાગીનો પરિચય કરે તો એને એ રાગનો. ભાવલિંગી મુનિને દ્રવલિંગી મુનિનો સંગ કરવાનો નિષેધ કર્યો છે ભગવાન કુનકુંડાચાર્ય. મૂળાચાર નામનો ગ્રંથ લીધો છે, મૂળ આચાર, મૂળ ગુણ છે ને, 28 મૂળ ગુણ, એ ઉપરથી કેટલાક આચારો આચરણ ઉતાર્યા છે. કેમ કે સંઘ કરવાનો વિષય છે, એમાં મૂળ આચાર ક્યાં આવ્યો, મૂળ ગુણ ક્યાં આવ્યો, તો કેટલીક વાત વિશેષતા વાળી હોય છે, જરૂરી હોય છે ધ્યાન ખેંચવા માટે. તો કે હે મુનિરાજ, તારાને તારા સંઘમાં બીજા નગ્ન દિગંબર મુનિઓ છે, એમાં પણ જે આચાર ભલે મુનિને યોગ્ય પાળતા હોય, આપણે 12:28 બોલવું, પણ જો મિથ્યા દ્રષ્ટિ હોય તો એનો સંગ અને પરિચય તું રાખીશ નહીં. કેમ કે એની રુચિ વૃત્તિ છે. આના ઉપરથી એક સિદ્ધાંત ફલિત થાય છે કે જેનો સંગ કરવો એની રુચિ તપાસવી, અને શેની રુચિ છે, અને આત્માની રુચિ છે તો સંગ કરવો. જો પોતાને આત્મરુચિ પ્રગટ કરવી હોય તો આત્માની રુચિ વાળાનો સંગ કરવો. દ્રષ્ટાંતમાં તો સમર્થમાં સમર્થ દ્રષ્ટાંત હોય છે કે ભાવલિંગી મુનિ પણ જો દ્રવલિંગી મુનિનો સંગ કરે તો દ્રવલિંગી મુનિ મિથ્યા દ્રષ્ટિ હોવાને લીધે અને આત્માને અરુચિ હોવાને લીધે ભાવલિંગી મુનિ માત્ર ચારિત્રથી એનું પતન નહીં થાય, પણ એનું શ્રદ્ધાથી પતન થઈ જશે, મિથ્યા દ્રષ્ટિ થઈ જશે.
બરોબર,
પરિચય એવી કરે છે. એટલે બહુ મોટી આપત્તિ જોઈને એમ કહી દીધું. કેમ કે કોઈ મુનિ દલીલ કરે કે શું કરીએ, અમારા સંઘમાં તો હું એક જ ભાવલિંગી છું, બાકી ખ્યાલ છે કે બધા દ્રવલિંગી છે, 2-4-5 સાથે અમે સાથે રહીએ છીએ 5-7 જણા, અને બધા દ્રવલિંગી છે એમને ખબર છે. હવે શું કરવું, 12માં કોઈ છે તો નહીં, એકલા રહેવું ફાવતો નથી, એક વચ્ચે કારણ આપે, એકલા રહેવું અનુકૂળ નથી, થોડું શરીર સ્વાસ્થ્ય અનુકૂળ નથી રહેતું, આ લોકો સેવા કરે છે, શું ભાવલિંગી જાણીને સેવા કરે છે, મુનિને સેવાનો લોભ હતો
નથી,
પણ એમ કે એકલું રહેવું ફાવતું નથી. તો કહે છે કે એકલું ન રહી શકતો તો લગ્ન કરી લેજે, ત્યાં માથામાં હથોડો મારે એવી વાત કરી નાખી કે તને એકલું ન રહેવાય તો લગ્ન કરવાની છૂટ છે. લગ્ન કરે તો અશુભ ભાવમાં ચાલ્યું, હે શુભાવ તો રહીએ મુનિઓના સંઘમાં, કે શુભાવ રાખવા જતા મિથ્યા થઈ જશે, અહીંયા તારું સમ્યક જળવાઈ રહેશે, ચારિત્રથી તો પતન થઈ ગયું છે, તારો જે એકલા નહીં રહેવાનો જે પરિણામની સ્થિતિ છે એ તારા ચારિત્રના પતનને તો સ્પષ્ટ કરે છે. એટલે હવે તું મુનિ પણ ટકી શકે એ વાત તો નથી, પણ હવે શ્રદ્ધાએ ખોઈ બેસવી છે, શ્રદ્ધા ન ખોવી હોય તો સંગ છોડી દેજે. એવું સુંદર માર્ગદર્શન છે કે તું એવાનો સંગ કરજે કે તારી પરિણતિને નુકસાન થાય, તો સંઘ છોડવામાં જરા હિચકિચાટ રાખીશ. બહુ સુંદર માર્ગદર્શન. કોઈ પણ લોભથી, માનના લોભથી કે બહારની અનુકૂળતાના લોભથી, દ્રવ્યના લોભથી, કોઈ પણ આકાંક્ષાથી જીવ દોષવાન જીવનો, અવગુણી જીવનો પરિચય રાખે તો બહુ મોટી આપત્તિ છે એના ઉપર. અંદરથી પોતાની પરિસ્થિતિને ન સમજી શકે અને બહારથી સીધું સમજાય એવી વાત કરે છે.
બરોબર,
બહુ દિવસે ચર્ચામાં એ વાત સ્પષ્ટ કરતા હતા મૂળાચારના દ્રષ્ટાંતથી.
બરોબર,
લૌકિક જનોનો સંગ કરીશ તો તારી પરિણતિ પલટી જવાનું કારણ થશે. મુમુક્ષુ જીવને અહીંયા માર્ગદર્શન છે કે મુમુક્ષુ જીવે મુમુક્ષુનો જ વિશેષ પરિચય કરવો, એનો સંગ કરવો, પણ રંગરાગમાં પડેલા એવા લૌકિક જનોનો સંગ કરવો અથવા જી મુમુક્ષુમાં બે પછી વર્ગ પાડવા છે એ કહેવા જતો હતો. કે મુમુક્ષુમાં પણ જે પોતાથી ગુણવાનો હોય એનો સંગ કરવો, પોતાથી અવગુણી હોય. જે મુનિઓ એમ કહ્યું કે દ્રવ્યલિંગીનો સંગ ન કરવો, તે મુનિ તો છે, દીક્ષાધારી છે બધા, તો પણ એ વિશેષ ગુણવાન, એને સંગમાં રહેવાનો ભાવ હોય કે મારે એકલા નથી રહેવું, તો વિશેષ ગુણવાનના સંગમાં જાય. પણ દ્રવ્યલિંગીનો સંગ કરવાનો આજ્ઞા નથી, જિનાજ્ઞા નથી, નિષેધ છે. એ જિનાજ્ઞા જ નથી ખરેખર. તો એ અનુસાર દરેક સ્તરમાં દરેક જણાએ સમજી લેવું. આપણે મુમુક્ષુ છીએ તો એ વિષય આપણે વિચારીએ તો કે એને પોતે વિચાર કરવો કે મારા કરતા ગુણવાન કોણ દેખાય છે, એનો સંગને એનો પરિચય કરવો, જો પરિચય કરવાની વૃત્તિ હોય તો. પણ અવગુણીનો કોઈ પણ આકાંક્ષાથી અવગુણીનો પરિચય કરે તો એનું અધપતન થયા વિના રહે નહીં. નિયમથી થાય થાય નહીં થાય, આ તો સિદ્ધાંતિક વાત છે, એમાંથી બચી ન શકે. આ એક સિદ્ધાંતનો અર્થ એ છે કે એનાથી બચી શકે નહીં. કોઈ નીચેનો ગુણવાન ઉપરના ગુણવાનનો સંગ કરવા આવે તો એનો અર્થ એ નથી કે ગુણી અવગુણીનો સંગ કરે છે. એ તો હંમેશા બનવાનું છે કે જેને કોઈ ગુણ પ્રાપ્તિની ઈચ્છા હોય તે ભલે અવગુણી હોય તો પણ પોતાના અવગુણ છોડવાના પ્રયોજનને અર્થે ગુણવાનનો સંગ કરે છે. તો ત્યાં ગુણી અવગુણીનો સંગ કરે છે એમ લાગુ પડે
નહીં,
એમ ના કહી શકાય, ન્યાય વિરુદ્ધ છે. એટલે લૌકિક જનોમાં અહીંયા લીધા કે રંગરાગમાં રીચા પીચા છે અને એની જેને રુચિ છે એની સોબત કરીશ નહીં, એનો સંગ કરીશ નહીં, તારો વૈરાગ નહીં રહે, તારી પરિણતિ મુમુક્ષુ નહીં રહે છે, એ ચાલુ નહીં રહે, તું એના જેવો થઈ જઈશ.
બરાબર.
મુમુક્ષુમાં પણ તારાથી જે ગુણવાન હોય એનો પરિચય કરજે, એ વાત પણ સિદ્ધાંતની દ્રષ્ટિએ સીધે સીધે એમાંથી સમજાવી છે કે જેવી પરિણતિ કરવી હોય એનો પરિચય કરવો. તો પોતાને વિશેષ પરિણતિમાં આગળ વધવું છે તો વિશેષ ગુણવાનનો એને પરિચય કરવો જોઈએ. જેમ જંગલમાં સિંહ નિર્ભયપણે વિચરે તેમ તું લોકથી નિરપેક્ષપણે તારા પરાક્રમથી અને પુરુષાર્થથી અંદર વિચારજે. આ એક બહુ સુંદર વાત છે કે તું તને નબળો કેમ સમજે છો, અથવા એવો અભિપ્રાય કરીને કેમ બેસી ગયો છો કે હું નબળો છું ને પાંગળો છું. તારામાં અનંત શક્તિ છે, અનંત વીર્ય છે, અને તું તો સિંહ જેવો છો. જેમ સિંહ બળવાન છે, કોઈથી દબાતો નથી, જંગલમાં સિંહ કોઈથી દબાતો
નથી,
એને ક્યારે એમ ન લાગે કે હાથી આવીને મને પાડી દેશે તો, એને એ નથી લાગતું. એની શક્તિનું એને ભાન છે, એના જે આગળના પંજા હોય છે એમાં બહુ શક્તિ હોય છે. એ થપાટ પંજાની મારે તો હાથી હોય તો ગલુટ્યું ખવડાવી દે હાથી. હાથી વજનદાર પ્રાણી છે, પણ સિંહની થપાટ ન જલી શકે. સિંહ દેખાવમાં નાનું પ્રાણી છે, હાથી મોટું પ્રાણી છે. હાથીમાં હાથીનું બળ જેટલું બળ છે, એક પંજો મારે તો હાથીને ફેંકી દે. એ જીવી જેને એની શક્તિનો ભાન છે, નિર્ભય થઈને વિચરે છે. જંગલમાં કોઈ મારા ઉપર હુમલો કરશે એ શંકા એને પડતી નથી, ક્યાંય ભય નથી. અભિપ્રાય છે તો ભયની પરિણતિ ચોથા ગુણ સ્થાને ખલાસ છે. પોતાનો શાશ્વત આત્મા અને અવ્યાભાસ સ્વરૂપી આત્મા પોતાનો, એ આત્માનો અનુભવ થઈને પ્રત્યક્ષ જોયો, અનુભવમાં પ્રત્યક્ષ જોયો, એટલે ભય તો એને ખલાસ થઈ ગયો. મને શું છે, મારું જે સ્વરૂપ છે એમાં કોઈ કાંઈ કાંકરી ખીરવી શકે એવું અવ્યાબાદ છે, શાશ્વત છે. એ પરિસ્થિતિમાં એને ભય ને બીક નામની ચીજ ખલાસ થઈ જાય.
બરોબર,
અભિપ્રાયમાં નથી. પછી ચારિત્ર જેટલું થોડોક મચકાવે છે, ચારિત્રના દોષ પૂરતો આવે છે. મુનિરાજ તો ચારિત્રની અંદર સ્થિર થયા છે, ચારિત્રનો પણ ભય એમને થતો
નથી.
ભયની પરિણતિ ખલાસ થઈ
ગઈ,
પ્રકૃતિ જાણે ભયની ખલાસ થઈ ગઈ છે. નહીતર જંગલની અંદર, પર્વતોની અંદર નિરંતર રહેવું, રાત દિન રહેવું, જંગલી પ્રાણીઓ હોય છે અથવા સર્પને નીચે, એ તો બધા એવા પ્રાણીઓ છે, સર્પને નીચે ને એ તો બધા એવા ઝેરી પ્રાણીઓ છે કે માણસ એની કલ્પના કરતા પણ ડરે છે. એને તો એના શરીર ઉપર હાલતા ચાલતા પણ નજરે જોવા મળે છે, કેમ કે એ તો એટલા બધા અડોલ આસનમાં સ્થિર થઈ જાય છે. ધ્યાનનામાં મન વચનની પ્રવૃત્તિ તો નથી, પણ કાયાની કોઈ પ્રવૃત્તિ એવી નથી જેમ કોઈ પથ્થર પડ્યો હોય, કોઈ ઝાડ રહી ગયું હોય સ્થિર. એવું શરીર સ્થિર હોય છે તો પેલા પ્રાણીઓને પણ કઈ ખ્યાલ નથી કે આ માણસ છે કે ઝાડ છે, તો અમસ્ત થાય તે ઓછા ક્ષોભસમ વાળા છે, ગમે ત્યાં ચાલી જાય છે, પોતાને ખ્યાલ આવે છે. આ નીચે આવેલો જાય છે, આ સર્પ ચાલ્યો જાય છે શરીર ઉપરથી, કરડતો પણ જોવે, ચાલતો જોવે, કરડતો જોવે, બધું જોવે. એટલો ભય નથી કે એને દૂર કરવાનો વિકલ્પ પણ આવે, પ્રવૃત્તિ કરવાનો તો પ્રશ્ન જ નથી. પ્રવૃત્તિ તો તીવ્ર પરિણામ દ્વારા થાય છે, પરિણામમાં તીવ્રતા આવ્યા વિના પ્રવૃત્તિ થતી
નથી,
પણ વિકલ્પ સુદ્ધા નથી. જોવે એટલે સીધી અંદર ડૂબકી લગાવે છે, અવ્યાબાધ સ્વરૂપી આત્મા, સ્પર્શ નથી. એ પ્રાણી મને સ્પર્શી શકતો નથી, શરીર મને સ્પર્શ્યું નથી, શરીરથી દેહાતીત દશામાં પોતે વિચરે છે, શરીરથી અતીત થઈને અંદરમાં, તો પછી શરીરને કોઈ સ્પર્શે છે એ વાત નહીં, કોઈ ભયનો વિકલ્પ નથી. એવા નિર્ભય છે. સિંહને કદાચ ભય થાય તો થાય, પણ મુનિરાજને ભય થતો
નથી.
આગળ જઈને કહીએ તો એમ છે, એ રીતે એ દ્રષ્ટાંતે તું લોકથી નિરપેક્ષપણે, આ શબ્દ એટલા માટે લીધો છે કે લૌકિક જનોનો સંગ લોકની અપેક્ષા એ કરે છે. જીવ લૌકિક જનોનો સંગ લોકની અપેક્ષા એ કરે છે. તો અપેક્ષા છોડી દેતો, જે સંગ નહીં કરવાની વાત છે એની અંદરનો મર્મ એ છે કે અપેક્ષા વૃત્તિ ક્યાંય રાખીશ, કોઈથી અપેક્ષા વૃત્તિ રાખીશ નહીં, લોકથી નિરપેક્ષપણે આ લોકમાં મને કોઈ અપેક્ષા નથી. સિદ્ધાલયમાં જનારો હું મારા રસ્તે સિંહની જેમ ચાલ્યો જઈશ, મારા પરાક્રમથી જઈશ, કોઈની અપેક્ષા મને નથી. આ વૃત્તિ છે. લોકસંજ્ઞામાં તો માનની મુખ્યતા છે, અપેક્ષામાં લોભની મુખ્યતા છે. લોકથી નિરપેક્ષપણે તું પ્રવર્તે, લોકો મને મદદ કરે, લોકોથી મને લાભ થાય, લોકોથી કંઈક આમ મળશે, આમ થશે, આમ થશે, આમ થશે, કોઈ અપેક્ષા, કોઈ લોકની કોઈ અપેક્ષા કરવા યોગ્ય નથી. ગુણી જીવ કોઈ ગુણ પ્રગટ્યા પછી પણ અવગુણીના સંગમાં ત્યારે જ જાય છે. હવે અહીંયા એ વાત સ્પષ્ટ થાય છે, અંદરનો મર્મ ખુલી જાય છે કે જ્યારે એને કોઈ અપેક્ષા વૃત્તિ જાગે છે ત્યારે એ ઊંડે ઊંડે રહેલી કોઈ એની અપેક્ષા વૃત્તિ એનું અધપતન કરે છે, સિવાય બીજા એમ બીજો એમાંથી ફળ ઉત્પન્ન થતો નથી.
અપેક્ષામાં
કોઈ પણ અપેક્ષા હોય, માનની, જગતના પદાર્થોને, કોઈ પણ અનુકૂળતાને, કોઈ પણ પ્રસંગને તત્કાળ પૂરતે આટલા કાર્યમાં તો મને મદદગાર થાય છે એટલી પણ અપેક્ષા વર્તે છે. ભયંકર નુકસાનનું કારણ છે. તું નિર્ભયપણે, લોકથી નિરપેક્ષપણે, અહીંયા નિર્ભયથી પછી આમ લઈ લીધું, અંદરની વાત લઈ લીધી, આ મર્મની વાત લીધી છે. તારા પરાક્રમથી, તારા પુરુષાર્થથી અંદર વિચરજે. દ્રષ્ટાંત છે સોગાનીજીને, જીવનનો દ્રષ્ટાંત છે. પુસ્તકમાં એ વાત નથી આવતી. એમને કાપડનું મિલોની એજન્સી હતી, કાપડની મિલોની એજન્સી હતી કલકત્તામાં, બહારમાં નાગપુરમાં, દિલ્હીમાં મિલો છે કાપડની એજન્સી હતી હોલસેલની. એટલે એ ખાસ કરીને મિલમાં જાય તો સેઠિયાઓની સાથે બેઠો, ઉઠ બેસનો પ્રસંગ રહેતો હતો મિલ માલિકો સાથે. વૈષ્ણવ હતા મિલ માલિક, તો કોઈ વૈષ્ણવ હતા, જૈન નહોતા. એને ખબર પડી કે આ ધાર્મિક પ્રત્યેના માણસ છે, કઈક જાણકાર માણસ છે આ લાઈનના, તો એને કમાણી કરાવે. એજન્ટને તો કમાણી થાય એના પ્રિન્સિપાલથી. એટલે એક વાર વાત વાતમાં કીધું મિલ માલિકે, એસા કરીએ નિહાલચંદજી, આપ તો આતે હૈ કભી કભી નહીં આતે હૈ, કભી કભી આતે હૈ હમારે પાસ, રેગ્યુલર આપ આયા કરીએ, આપ કુછ ધર્મ ધર્મ કી વાત પે હમકો સિખાતે રહે, સિખાઈએ હમકો. એમ કે રેગ્યુલર આવીને થોડીક આપણે ધાર્મિક પ્રવૃત્તિ રાખીને તમે મને શીખડાવો, સમજાવો કે ધર્મની અંદર શું છે. એમણે જવાબ આપ્યો, થોડા આર્થિક પ્રયોજન હૈ ઇસલિયે આતા હું, તો ઇતના હી કારણ હૈ, મેરે પાસે એસા સમય નહીં હૈ કે મેં ધાર્મિક પ્રયોજન કે હિસાબ સે કુછ સિખાને કો આ સકું, એસા કોઈ સમય નહીં હૈ મેરે પાસે, ના પણ દે દે. આ એને પૈસા કમાવડાવે તો આ એને ધર્મ કમાવડાવે કે નહીં, અપેક્ષા થઈ જાય, એટલી જાગૃતિ હશે. સિદ્ધ દર્શન મોહ નું કારણ થાય. આપણે દર્શન મોહ ના પ્રકરણમાં એ વાત લીધી છે. કોઈ પણ અપેક્ષા રાખે ધાર્મિક ક્ષેત્રમાં, કોઈ પણ અપેક્ષા રાખીને કોઈ પણ પ્રવૃત્તિ કરે એટલે એને સિદ્ધ દર્શન મોહ નું કારણ થાય. એને ચારિત્ર મોહ કરતા દર્શન મોહ સાથે સિદ્ધ સંબંધ છે. કઈ લૌકિક વેપાર ને વ્યવહારમાં, લૌકિક વ્યવહાર ને વેપારમાં આપણો શબ્દ એમ ન કે તમારે સાંભળવું હોય તમારે ત્યાં આવવું, શું જરૂર છે એને કઈ સંભળાવવાની એટલી જરૂર નથી. એ તો એને એને બુદ્ધિ હોય તો એને સમજી લેવાનો વિષય છે. શું બરોબર કે વિનય વિવેક હોય છે તો આવી વાત કરતા જ નથી. જેને કઈક અધ્યાત્મ વિદ્યા લેવી છે, ઊંચી વિદ્યા લેવી છે, એ તો એમ જ કહે છે કે મારે તો જો સમજવું હોય તો મારે તમારી પાસે બેસવું જોઈએ, એ વખતે મારે નીચા આસને બેસવું પડે, ઊંચા આસને બેસી શકાય નહીં, ગમે તે હોય. પછી શ્રીમંત હોય, પૈસાદાર હોય, સત્તાધારી હોય, રાજા હોય, પ્રધાન હોય, ગવર્નર હોય, રાષ્ટ્રપતિ હોય, કોઈ પણ હોય, એ નીચે બેસે. ગુરુદેવ ટાઉન હોલમાં પ્રવચન કરતા હતા, કૃષ્ણકુમારસિંહજી આવતા હતા સાંભળવા, પછી ઉપર બેસે કે નીચે બેસે, નીચે બેસે. આપણે નજરે જોઈ લઈએ, રાજા હોય તો રાજા નીચે બેસે,
પાટથી નીચે રાખતા,
બરાબર કે એનું આસન તો નીચે જ નહીં ને, ઊંચે ક્યાંથી રહે તો શું કેવું છે કે એમણે અપેક્ષા વૃત્તિ નથી કે શેઠ સાહેબ ઠીક છે આમે હું આવું છું, ભેગા ભેગું આ કરી લેશું આપણે, પ્રતિ કલાક કલાક આમ રાખો, પછી આમ રાખો, નહીં મુજે એસા કહાં સમય હૈ, મારે મારી પાસે એવો વખત નથી. વેપારનું થોડું કામ પડે છે એટલે મળવા હળવાનું આપણે થાય છે, બાકી ધર્મ ફરમ સમજાવવા માટે મને તમારી પાસે આવવાનો કોઈ સમય નથી. ચોખ્ખું કહી દીધું, હે હા, પેલા માત્ર વિવેક નથી પણ આમને પોતાને કેટલી સાવધાની છે,
તો અમારે આપસમાં વાતચીત થઈ.
એવી રીતે આપણે ક્યાંય જવા માંગતા અહીં તો કોઈ કરોડપતિ હોય ને એમ કે મને ઘરે સમજાવવા આવે તો ગોળ ગોળ ને પાણી પાણી થઈ જાય. પંડિતજી ખુશ થઈ જાય. પંડિતજી નથી એ તો બિચારા પામર વૃત્તિ વાળા જીવો છે કે જેને કઈ અપેક્ષા વૃત્તિ છે અને સામે ચાલીને એ સમજાવવા જાય છે. નથી પોતે સમજેલો, નથી એ બીજાને સમજી શકવાનું, સમજાવી શકવાનું. બે માંથી એક વાત કોઈનું પ્રયોજન સિદ્ધ થવાનું નથી. એમ લોક થી નિરપેક્ષપણે એક બે જણની કોઈની વાત નથી કરી, આખા લોક થી નિરપેક્ષપણે, આખા જગત થી નિરપેક્ષપણે પરાક્રમ ની વાત છે ને પુરુષાર્થ ની વાત છે. તારો આત્મા નિરાલંબ નિરપેક્ષ છે અને તારા આત્માનો માર્ગ પણ નિરાલંબ નિરપેક્ષ છે. હાઈ લો જા, કોઈનું અવલંબન લીધા વિના, કોઈની અપેક્ષા લીધા વિના એમ ને એમ ચાલ્યો જા. તારા રસ્તે તું નિર્ભય થઈને ચાલ્યો જા. લોકમાં પણ પરાક્રમી પુરુષની પાછળ બીજા જાય છે. ગાંધીજી માટે એમ કહેવાતું હતું, એને કોઈ ભેગા નથી કર્યા કે તમે આવો ને મને ટેકો આપો ને મને બધા મત આપો ને મને બધા આગળ કરીને નેતા બનાવીને લડવા લઈ જાઓ. જેને આવવું હોય આવે, મારી વાહે ભાઈની વાત કરતા કાર્યકર્તા હું મિટિંગ ભરી ને એમને પૂછવા ગયા, રેંટિયો કાંતાના એમનો સમય રેંટિયો કાંતાનો હતો. હામું ન જોવે, પૂછે ને જવાબ દઈ દે, પણ એ કાંતતા કાંતતા હામું ન જોવે, એમને મેં જવાબ દઈએ. નિરપેક્ષ વૃત્તિ મુખ હોય છે. શું બીજાની અપેક્ષા લઈને કામ કરવું, મદદ લઈને કામ કરવું, એ વૃત્તિ અમુક પરાક્રમી પુરુષોમાં નથી. એ સાચી નેતાગીરી છે. આ મત લઈને જે નેતા થાય છે એ સાચી નેતાગીરી નથી, એ તો બધા પામર જેવો છે. એ મોક્ષ માર્ગનો વિષય પણ એવો જ છે કે તારા પરાક્રમથી ને તારા પુરુષાર્થથી તું અંદર જા. અંદર જવામાં કોઈની મદદની જરૂર નથી. ઉલટાની કોઈની મદદની જરૂર વાળા પરિણામે એ અંદર જવાના પરાક્રમમાં બાધાકારક છે. એક બાધા છે, એ રીતે પણ પ્રેરણા આપી છે પુરુષાર્થને. 213 બોલ પણ પુરુષાર્થના વિષયનો છે. તે લોકોના ભયને ત્યાગી, અનુસંધાનમાં જ વાત છે, લોકોના ભયને ત્યાગી ધીરાશને છોડી પોતે દ્રઢ પુરુષાર્થ કરવો. લોકો આમ કહેશે, લોકો આમ કહેશે, લોકો એ વાત છોડ, લોક શું કહેશે. એમ જોવાથી ચૈતન્ય લોકમાં જઈ શકાતું નથી. આ તો વર્ષો પહેલા કહેલી વાત છે, આજકાલની કોઈ વાત નહીં છે, એવી વાત નથી. એ તો સિદ્ધાંતિક વાત છે, ત્રણેય કાળે અફર વાત હોય છે. લોક સંબંધીના ભયને ત્યાગીને લોકો પ્રતિકૂળ થઈ જશે, બધા તારાથી પ્રતિકૂળ થઈ જશે. તો કે બધાને પ્રતિકૂળ થઈ જવું હોય તો આખું જગત ભલે પ્રતિકૂળ થઈ જાય. શું છે અભિપ્રાય? તો આખું જગત ભલે પ્રતિકૂળ થઈ જાય, હું મારો માર્ગ છોડીશ નહીં, હું મારો રસ્તો છોડીશ નહીં. કેમ કે તો એકલા સાધવાનો જ વિષય છે, કે બધાને હારે લઈને સાધી શકાય છે એ આ માર્ગ નથી. અને ધીરાશ છોડીને એ સંબંધીને લોકના લોકોના લક્ષ્ય શિથિલતા લાવવા જેવી નથી, શિથિલતા કરવા જેવી નથી. પોતે દ્રઢ પુરુષાર્થ કરવો, આ દ્રઢતા છે, દ્રઢતા છે, અવગુણ નથી, ગુણ છે. જીદ અને દ્રઢતા જુદી જુદી, જુદો જુદો વિષય છે. દ્રઢતા છે એ ગુણ છે અને જીદ છે એ અવગુણ છે. દ્રઢતા છે એમાં સરળતા સાથે હોય છે, જીદમાં અસરળતા સાથે હોય છે. બે વચ્ચે ફેર છે, કર્કશ અને કંજુસ જુદી જુદી ચીજ છે. કર્કશરીઓ જીવ યોગ્ય સ્થાનમાં નહીં ધારેલો ખર્ચ કરે, અને કંજૂસ જીવ યોગ્ય સ્થાનમાં પણ ખર્ચી શકાય નહીં, બે વચ્ચે આ ફરક છે. લોભની પરિભાષા એવી કરે છે નિયમસારમાં, બહુ ઉત્કૃષ્ટ શાસ્ત્ર છે, પણ ઘણી વાતો આવી જાય તો ક્યાં કઈ વાત આવે કે નિયમ નથી. લોભની પરિભાષા કરે છે ટીકાકાર મુનિરાજ, યોગ્ય સ્થાનમાં ધનના વ્યયનો અભાવ તે લોભ, પછી ગમે ત્યાં લાગુ કરો બધે લાગી જાય. યોગ્ય સ્થાનમાં ધનના વ્યયનો અભાવ તેનું નામ લોભ. બસ તમે એને જ્યાં ઉદય હોય ત્યાં લાગુ કરી દો એટલે ક્યાંય લોભની ભૂલ થાય નહીં. અહીંયા તો નિર્ભયપણે પુરુષાર્થ કરવાનો વિષય છે કે લોકોનો ભય રાખવા યોગ્ય નથી. લોકોના ભયથી કોઈ ઢીલાશ નરમાશ એ જાતની પણ શિથિલતા પણ કરવા યોગ્ય નથી. પોતે દ્રઢ પુરુષાર્થ કરવો બહુ સારો આપણે પ્રસંગ બની ગયો છે. પ્રશ્નનો વિષય છે સમજવા માટે કે સૂર્યકૃતિ ભગવાનની પ્રતિષ્ઠા વખતે આખો સમાજ સામે ઉભો થઈ ગયો, જે આપણા વિરોધી હતા ને વિરોધી નહોતા બધા એક સાથે થઈ
ગયા,
અને વધારે ને વધારે પ્રેશર પૂજી બેનશ્રી ઉપર આવતું હતું, કેમકે મુખ્યત્વે આપણા આપણા પક્ષમાં એમની છે. તો ભલે ઊંચા અવાજે એક શબ્દ ન બોલે પણ દ્રઢતામાં કાંઈ ફેર પડે
નહીં,
આ દ્રઢતાનો વિષય છે. ધમકી પણ આપતા શ્રેયાંશ પ્રસાદજીએ તો એમ કહ્યું આપને તકલીફ પડશે, આપને મુશ્કેલીઓ ઊભી થશે, બહુ મુશ્કેલી થશે, ઘણી તકલીફો આવશે, સાંભળીએ જવાબ ન દઈએ. પણ નિર્ણયમાં કોઈ ફેર છે મેરી ભાવના વિરુદ્ધ મેં કેસે બોલું, એ વાત મેરે છે નહીં શકે શાંતિથી પણ મક્કમતાથી. એક ટકાવારીનો ફેર પડે નહીં એમાં, કોઈ ભય ઉભો થાય પહેલા ખ્યાલ હતો બધું બધું શું થાય કે આખો સમાજ વિરુદ્ધ થાય, થાય તો થાય, પોતાની ભાવના અને પોતાની મક્કમતાનો પોતાને અંદાજ હોવો જોઈએ, અને એ અંદાજની સાથે એને ચાલવું જોઈએ. પ્રાસંગિક દ્રષ્ટાંત છે એ દ્રઢતા, દ્રઢ પુરુષાર્થ કરવો. લોક શું કહેશે એમ જોવાથી એ પ્રકારથી ચૈતન્ય લોકમાં જઈ શકાતું નથી, એ પણ લોક છે. ચૈતન્યને પણ લોક કહ્યો છે, લોક ઉપરથી આલોક પણ કહે છે, ચૈતન્યને લોક પણ કહે છે, આલોક પણ કહે છે. લુક્યંતી પ્રકાશે છે, જે લુક્યંતી એટલે પ્રકાશમાન થાય છે, જેમાં પ્રકાશ ભરેલો છે ચૈતન્યનો, એને લોક કહેવામાં આવે છે. મૂળ ધાતુ તો ગમે તે હોય, ધાતુનો શબ્દકોશમાં જોવા જાઉં લોક શબ્દ આવ્યો છે એના ઉપરથી, મૂળ ધાતુનો લોક્યંતિ લોક પ્રકાશમાન છે. આત્માને મૂળ શબ્દ તો આત્મા લોક છે, નિશ્ચય લોક તો પોતાનો આત્મા છે, પછી જગતને આખા જગતને એ પ્રકાશે છે પરપ્રકાશનમાં, ત્યારે એના ઉપર આરોપ થઈ ગયો છે આ બધો લોક છે. જે પ્રકાશમાં પ્રકાશમાન થઈ રહ્યો છે, પ્રસિદ્ધ થઈ રહ્યો છે, તે બધો પણ લોક છે. આમ લોક આમ અંદરથી લોક બહારમાં લોક આવે છે. જગતના જીવો શું કહેશે, જગતના જીવોના અભિપ્રાય ઉપર હું ચાલનારો નથી, એમ સ્પષ્ટ વાત છે. એમ જોવાથી ચૈતન્ય લોકમાં જઈ શકાતું નથી કે શુદ્ધ આત્મા શુદ્ધ ચૈતન્ય સાધી શકાતું નથી. ચૈતન્યની જે સાધના છે એ લોક દ્રષ્ટિથી વિમુખ થઈને સાધી શકાય છે, લોક દ્રષ્ટિની સન્મુખ રહીને ચૈતન્યની સાધના થઈ શકતી નથી. ગુરુદેવ નો વિરોધ થતો હતો, ઘણા લોકો કરતા, સમજીને કરતા હતા, સમજે કરે ખરા, એ પ્રશ્ન જ નથી. જ્યાં સમજણ આવે છે ત્યાં તો એને હિત અહિતનો વિવેક ઉત્પન્ન થાય છે, અને ત્યાં કોઈ ખોટો વિરોધ થતો નથી. ના સમજે તો કરે, તો એને તો જ્ઞાનીઓ બાળક બુદ્ધિ એ જોવે છે, તો બાળક છે બિચારા, સમજતા નથી, પોતાના હાથે પોતાનું અહિત કરે છે. મારું તો અહિત કરવા કોઈ સમર્થ નથી આ જગતમાં. ચૈતન્ય લોકમાં એટલે અંતર્મુખ થવાતું નથી. લોક શું કહેશે એ વૃત્તિમાં બહિર્મુખપણું છૂટી શકતું નથી. પરિણામ બહાર પકડાઈ રહે છે, લોક શું કહેશે એમાં પરિણામ બહાર પકડાઈ રહે છે, એવી લોકસંજ્ઞાની મુખ્યતામાં લોકસંજ્ઞાવાળો જીવ ક્યારે પણ અંતર્મુખ થઈ શકતો નથી. આ નિયમ બદવા છે, કેમ કે અંદરમાં જઈ શકાતું નથી, ચૈતન્ય લોકમાં જવાતું નથી. એમાંથી તો બીજી વાત નીકળે છે કે જો તું અંતર્મુખનો રસ્તો શોધતો હો અને તારે અંતર્મુખ જવું હોય તો લોકસંજ્ઞા તો પહેલા છોડી દેજે.
બરોબર,
લોકો શું કહેશે એ વાત જવા દે, નાદ જાત બધું જવા દે, સમાજની વાત જવા દે. મધદરિયો ડૂબતો હોય તો હું જીવીશ, હું મરીશ તો સમાજ શું કહેશે, ને જીવીશ તો શું કહેશે એનો વિચાર કરે છે. એકવાર જીવી જાઉં, બચી જાઉં, પછી વાત છે બધી વિચારવાની. એમ સંસાર સાગરમાં પોતે ડૂબકા ખાય છે એ વાત ભૂલી જાય છે જીવ, ત્યારે સમાજ સામું જોવે છે, સમાજની મુખ્યતા કરી બેસે છે, અને ત્યારે એને પોતાનું હિત સચવાતું નથી.
આવતીકાલે ગુરુવાર છે, આમ પુસ્તક છે છેલ્લો દિવસ,
ચાલુ રાખશું,
વ્યાખ્યાન ચાલુ રહેશે આવતીકાલે, વ્યાખ્યાન ચાલુ રહેશે 8 થી 9.